તારીખ 29/7/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 328 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 156
જેમ રાગની મંદતા તે મોક્ષ માર્ગ નથી, જેમ વ્યવહાર સમયક દર્શન તે મોક્ષ માર્ગ નથી કે મોક્ષનું કારણ નથી, તેમ તેની સાથે પર સત્તા અવલંબી જ્ઞાન પણ મોક્ષ માર્ગ નથી કે મોક્ષનું કારણ નથી. દ્રષ્ટાંત બે લીધા છે, સિદ્ધાંત એટલો સાબિત કરવો છે કે જે જ્ઞાન સ્વરૂપ સત્તાને અવલંબે નહીં, સ્વરૂપ સત્તાને અવલંબન છોડીને પ્રવર્તે તે જ્ઞાન મુક્તિનું કારણ થતું નથી. આ સિદ્ધાંત લેવો છે. એનો દ્રષ્ટાંત બે પ્રકારે, આત્માના અને આત્માના પરિણામના દ્રષ્ટાંત આપ્યા. મંદ રાગ પુણ્યના પરિણામ એ મોક્ષનો માર્ગ નથી. આખું જગત મોક્ષ માર્ગથી અજાણ હોવાથી પુણ્યના પરિણામને જ મોક્ષનો માર્ગ જાણે છે. જૈન દર્શનના સંપ્રદાયમાં પણ મૂળ મોક્ષ માર્ગથી અજાણ છે એવા જીવો પણ રાગની મંદતા અને પુણ્યના પરિણામને શું ઉપયોગને ધર્મને ધર્મનું કારણ, કલ્યાણનું કારણ, મોક્ષનું કારણ, આત્માને હિતનું કારણ માને છે. એને તો અહીંયા દ્રષ્ટાંતમાં લીધા છે. એ વાત દ્રષ્ટાંતમાં લઈ લીધી, સિદ્ધાંતમાં લેવાને બદલે એ તો સિદ્ધાંત સિદ્ધ થઈ ગયેલો છે. જેમ રાગની મંદતા એ મોક્ષનો માર્ગ નથી અને જેમ વ્યવહાર સમ્યક દર્શન તે પણ મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગ નથી એટલે મોક્ષનું કારણ પણ નથી. વ્યવહાર સમ્યક દર્શન એટલે શું કે નવ તત્વની શ્રદ્ધા, રાગવાળી નવ તત્વની શ્રદ્ધા એટલે કે એવો નવ તત્વની શ્રદ્ધાનો વિકલ્પ રાગ અને દેવગુરુ શાસ્ત્રનો શ્રદ્ધાનો રાગ વિતરાગ દેવગુરુ શાસ્ત્રનો, નહીતર તો એને વ્યવહાર કહેવાય નહીં, એ પણ ખરેખર મોક્ષ માર્ગ કે મોક્ષનું કારણ નથી. એ બંને દ્રષ્ટાંતમાં લઈ લીધા છે. રાગની મંદતા અને વ્યવહાર સમ્યક દર્શન એટલે નવ તત્વનું શ્રદ્ધાન, વ્યવહાર શ્રદ્ધાન, વ્યવહાર જ્ઞાન. બંધન તત્વની આ વ્યાખ્યા, સંવર તત્વની આ વ્યાખ્યા, મોક્ષ તત્વની આ વ્યાખ્યા, નવે તત્વનું જાણપણું અને એનો વ્યવહારે ભરોસો એ ખરેખર મોક્ષ માર્ગના પરિણામ નથી. એવા પરિણામ એ ખરેખર મુક્તિના પરિણામ નથી. એમાં એ પરિણામથી શુભોપયોગનો બંધ છે, ત્યાં શુભોપયોગ છે અને શુભોપયોગને કારણે બંધ છે, પુણ્ય બંધ છે, શુભ બંધ છે. પણ એનાથી, જેનાથી બંધ છે એનાથી મુક્તિ છે એવું તો બનતું નથી. તો એને શુદ્ધોપયોગનું કારણ કહેવું જોઈએ. જો એમ કરતા કરતા થાય તો એને શુભોપયોગનું કારણ કહેવું જોઈએ. પણ શુદ્ધોપયોગનું કારણ કહેવું જોઈએ, પણ એ શુદ્ધોપયોગ અશુદ્ધ ઉપયોગ તે શુદ્ધોપયોગનું કારણ નથી. જેમ અશુભ ઉપયોગ શુભ ઉપયોગનું કારણ નથી, તેમ અશુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગનું કારણ નથી. કેમ કે વિરુદ્ધ જાતિમાં છે. મોક્ષનું કારણ બંધ, કઈ બંધ સુસંગત છે કઈ? મોક્ષનું કારણ, મોક્ષ માર્ગ છે એ તો આંશિક મુક્તિ રૂપ ભાવ છે. જેને મોક્ષનો માર્ગ કહેવાય છે એ તો આંશિક મુક્તિ છે, અને જેને મોક્ષ કહેવાય છે તે પરિપૂર્ણ મુક્તિ છે. આમ છે, એટલે જ્યાં કારણ કાર્યનો ઉપચાર છે ત્યાં સજાતીય પરિણામ છે, એટલે ઉપચાર છે. સજાતીય પરિણામ ઉપચારને યોગ્ય છે એટલે એના ઉપર ઉપચાર છે. નહીતર અલ્પ વિકસિત ગુણ, અલ્પ વિકસિત મુક્તિ એ પૂર્ણ મુક્તિનું કારણ કેમ કહેવું? અલ્પત્વ તો પૂર્ણતાનું કારણ એમ, અલ્પ જ્ઞાન તે પૂર્ણ જ્ઞાનનું કારણ, અલ્પ આનંદ તે પૂર્ણ આનંદનું કારણ કેવી રીતે કહેવું? પણ છતાં ત્યાં વ્યવહાર ક્રમ બતાવવા અર્થે છે. એમ શા માટે છતાં કહ્યું? ક્રમ બતાવવા માટે છે કે કોઈને અલ્પ શુદ્ધિ, શુદ્ધિની શરૂઆત, શુદ્ધિની વૃદ્ધિ એમ થયા વિના પૂર્ણ શુદ્ધિ રૂપ મુક્તિ ન થાય, એટલું કહેવું છે. એવી જ રીતે મોક્ષ માર્ગમાં સહચર પરિણામ ભૂમિકા અનુસાર શુભ ઉપયોગના અને અશુભ ઉપયોગના મર્યાદિત કેવા હોય એમ કહેવા માટે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય, એવો ઉપચાર દેવાય. પણ ખરેખર તે મોક્ષ માર્ગ નથી. નહીતર તો એમ કે એને વ્યવહારનો તો ઉપચાર આવ્યો, વ્યવહાર સમ્યક દર્શન એમ કેમ કહ્યું? કે જેને સમ્યક દર્શન હોય, નિશ્ચય સમ્યક દર્શન હોય, એનો વ્યવહાર આવો હોય કે સાચા દેવ ગુરુ શાસ્ત્રને એ સ્વીકારે, નવ તત્વના ચોખ્ખા સ્વરૂપને એ સ્વીકારે, એમાં અન્ય તત્વનો અન્ય તત્વમાં અધ્યાસ કે આરોપી કરે નહીં, એમ એવી બધી વાત છે. પણ ખરેખર શું છે એ મૂળ સ્વરૂપ નિરપેક્ષ જાણવું જોઈએ. આ તો બે હજી દ્રષ્ટાંતમાં લીધા છે, પુણ્યના પરિણામ અને વ્યવહાર સમ્યક દર્શન જેને કહેવાય છે, એવા નવ તત્વના અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ મોક્ષ માર્ગ નથી, મોક્ષનું કારણ નથી. તે જ પ્રકારે તેમ કહીને એમ લેવું છે, તે જ પ્રકારે એવી જ રીતે તે કાળે રહેલું રાગની મંદતાના કાળમાં ઉપજેલું, નવ તત્વની શ્રદ્ધાના રાગના કાળમાં ઉપજેલું, સાથે રહેલું નો અર્થ એ છે એ જ કાળે ઉપજેલું પરસત્તા અવલંબી જ્ઞાન, રાગનું અવલંબન કરવા વાળું, વિકલ્પનું અવલંબન કરવા વાળું, દેવગુરુ શાસ્ત્રનું અવલંબન કરવા વાળું એવું જે જ્ઞાન છે તે પણ મોક્ષનો માર્ગ નથી અને મોક્ષનું કારણ નથી. વિષય એટલા માટે સ્પષ્ટ કરવા યોગ્ય છે કે રાગની ક્રિયા મોક્ષ માર્ગ નથી એ વાત તને સમજાણી હોય તો પણ જ્ઞાનની ક્રિયામાં કઈ જ્ઞાનની ક્રિયા મોક્ષનો માર્ગ છે, કેવા પ્રકારની જ્ઞાનની ક્રિયા તે મોક્ષનો માર્ગ નથી, એમાં પણ બે પ્રકાર છે. રાગની ક્રિયા તો એકાંતે મોક્ષનો માર્ગ નથી, પણ જ્ઞાનની ક્રિયામાં અનેકાંતિક પણ છે. એક રાગ, એક જ્ઞાનની ક્રિયા એવી છે કે જે બંધના પડખે જાય છે, અને એ જ્ઞાનની ક્રિયા એવી છે કે જે મોક્ષના પડખે જાય છે. આમ ફેર છે, એ વાતને ચોખ્ખી કરવી છે. અહીંયા પરસત્તા અવલંબી જ્ઞાનમાં શાસ્ત્રને અવલંબીને જ્ઞાન ઉત્પન્ન થયું એ પણ મોક્ષનો માર્ગ નથી એમ આવી ગયું. શાસ્ત્રને અને જ્ઞાનને સીધો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. દ્રઢશ્રુત, દ્રઢશ્રુત ને ભાવશ્રુત એમ બે કહેવાય છે. દ્રઢશ્રુત છે તે શાસ્ત્રમાં રહેલું જ્ઞાન છે, અને ભાવશ્રુત છે તે જીવના સમ્યક જ્ઞાનના નિર્મળ પરિણામ છે. કહે છે કે દ્રવ સુખ છે એ તો પૂજગળની પર્યાય છે, પણ દ્રવ સુખને અવલંબીને પ્રવર્તું જ્ઞાન, એ જ્ઞાન પણ મોક્ષ માર્ગ નથી અને મોક્ષનું કારણ નથી. હવે શાસ્ત્ર જ્ઞાનમાં અહમ પણ કેટલું કરવું, મને ઘણું શાસ્ત્રનું જ્ઞાન છે અને મને ઘણું આવડે છે, એ છે કે તને બંધ માર્ગનું કાર્ય બહુ સારું આવડતું હોય તો એમાં કાંઈ તારે ઉજમાળ થવા જેવું નથી. એથી ઉજળો થઈને ફર એ તો બંધમાં આગળ વધવાની વાત છે. બંધનો ઉત્સાહ થયો તે મોક્ષનો ઉત્સાહ ન થયો, પણ બંધનો ઉત્સાહ થયો. લોકોને દેખાય પણ, લોકોને શાસ્ત્રનું જાણપણું ને શાસ્ત્રનું જ્ઞાન હોય એ દેખાય. અંતરદૃષ્ટિ વિના અથવા ખાસ પ્રકારની યોગ્યતારૂપ તૈયારી વિના અંતરંગ જ્ઞાનનો વિષય ઓળખાય એવો નથી. બાહ્ય દ્રષ્ટિમાં વ્યામોહ હોવાથી એવા બાહ્ય જ્ઞાનમાં જીવોને મોહ થાય છે કે વાહ ઘણું જ્ઞાન છે, આપણા કરતા તો વધારે છે. ચાલો, અને એટલું નહીં જ્ઞાન છે એમ નહીં, સમજે તો છે જ્ઞાનમાં, પણ સમજાવી પણ દે છે. ઠીક, આવો બધો મોહ થાય છે. નક્કી કરવું પોતાની યોગ્યતા, કયો ભાવ મોક્ષનું કારણ છે એવી યોગ્યતામાં આવે ત્યારે એને સામે સામી તૈયારી થાય છે, દેખાય છે. નહીતર તો બહારની દૃષ્ટિમાં બહારની ચીજ દેખાય ને બહારની દૃષ્ટિમાં અંદરની ચીજ ન દેખાય, એ સ્વાભાવિક છે. એમાં કાંઈ અસ્વાભાવિક કાંઈ નથી, એ તો સ્વાભાવિક છે. અનંતકાળમાં જ્ઞાનીનો સંયોગ થવા છતાં, જ્ઞાની મળવા છતાં, જ્ઞાનીને સાંભળવા છતાં જ્ઞાની ઓળખાયા નથી એ વાત ખચિત રહી ગઈ છે, ચોક્કસ રહી ગઈ છે. નહીતર જે જ્ઞાનીને ઓળખે તે ક્રમે કરીને જ્ઞાની થાય, આવો નિયમ છે. એટલી યોગ્યતામાં આવે એને જ્ઞાન દશા પ્રગટે, કેમ કે એને જ્ઞાનીનું અદ્ભુત મહાત્મા આવે છે. જ્ઞાનીને પ્રગટેલા જે ગુણો છે એનું એને મહાત્મા આવે છે, મહિમા આવે છે. એને એક અપેક્ષાએ એને પોતાના આત્મગુણોનો મહિમા આવે છે. વ્યવહારે ભલે જ્ઞાનીનો મહિમા કહેવાય, પણ ખરેખર એને આત્મગુણનો મહિમા છે. પેલા અહીંથી આત્માથી લીધું છે. અહો ચેતન, અહો ચેત, અહો તેનું સામર્થ્ય. અરે આત્મા, ચૈતન્ય સ્વભાવ અને એનું સામર્થ્ય. પછી હવે જ્ઞાની ઉપર ઉતર્યા છે, પોતે જ્ઞાની છે છતાંય. અહો જ્ઞાની, અહો તેની ગવેષણા. જ્ઞાનીની જ્ઞાનની પ્રયોજનભૂત વિષયમાં જે સૂક્ષ્મતા છે એ આશ્ચર્યકારી છે. શાસ્ત્રમાંથી ન્યાય કાઢવાની એની પદ્ધતિ છે, આત્મહિતનો વિષય જે કાઢે છે અલૌકિક છે. એટલે એમ કહે છે કે અહો તેની ગવેષણા, અહો તેમનું ધ્યાન. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં એકાગ્ર થવામાં સહજ માત્રમાં એકાગ્ર થાય છે એમ. અહો તેમનું ધ્યાન એટલે કર્તૃત્વના વિકલ્પથી ને સહજ માત્રમાં એકાગ્ર થાય છે એમ. મિથ્યા દ્રષ્ટિ જીવ કરોડ ગમે ઉપાય કરે, કોટી ઉપાય કરે, તપ કરે ને જંગલમાં જઈને ધ્યાન કરે, બધા જ બહારની તકલીફવાળા પ્રસંગોથી દૂર થઈને શાંત એકાંત નિર્જન સ્થળમાં જઈને ધ્યાન કરે પણ ઉપયોગ લાગે. ઘણી મહેનત કરવા છતાં ઉપયોગ ન લાગે અને જેને સહજ માત્રમાં ઉપયોગ લાગે, શું છે આપણે? એક આશ્ચર્ય છે, એક અલૌકિક અધ્યાત્મ વિદ્યા છે જ્ઞાનીની, જેને હાંસલ કરી છે સહજ માત્રમાં નિર્વિકલ્પ થાય છે. અહો તેમનું ધ્યાન, અહો તેમની સમાધિ, હું આ કેવો વિષય લીધો છે. અહો તેમનો સંયમ કે છે કે પણ અવિરતી છે ને, આપ સંયમ કેમ કહ્યો? કે પરમાર્થ સંયમમાં છે. આમ છે, પરમાર્થ એ જે ઉપયોગ અંદરમાં જોડાણો એને યોગ થયો, આત્માનો જોડાણ નામ યોગ થયો, તે યોગી થયા, તે સંયમી થયા, એને યોગી કહેવાય છે. અહો તેમનો સંયમ, અહો તેમનો અપ્રમત ભાવ, પુરુષાર્થ, સતત પુરુષાર્થ કરવાની આત્માની સતત જાગૃતિની અંતરવૃત્તિ રૂપ પરિણામ, એ પણ આશ્ચર્યકારી છે. આ તો સાંભળે ને ભૂલી જાય, ઘડીકમાં અસર વહી જાય. આને પરિણમન છે, નિરંતરનું ધારાવાહી જ્ઞાન ધારા ચાલે છે. અહો તેમનો સંયમ, અહો તેમનો અપ્રમદ ભાવ, અહો તેમની પરમ જાગૃતિ. હું કેટલું જોયું છે જ્ઞાનીની જ્ઞાન દશામાં, કેટલું જોયું છે. અહો તેમનો વિતરાગ સ્વભાવ, અહો તેમનું નિરાવરણ નિર્મળ જ્ઞાન, અહો તેમના યોગની શાંતિ, અને અહો તેમનો વચનાદિ યોગનો ઉદય. ત્યાં પણ એટલી વાત વચન સુધી લઈ લીધી. અરે એમના વચનો પણ આત્માના દ્યોતક છે, આત્માના પ્રકાશક છે. એમના ઉપર પણ એમને અહોભાવ આવ્યો છે, આટલી વાત લીધી છે. આગળ તો ઘણું કહી ગયા છે, એક જગ્યાએ તો બધું ક્યાંથી કહેવાય. અહો તેમની અંતરંગ નિષ્ફળતા, અહો તેમનો વૈરાગ, આગળ ઘણી વાતો આવી છે. અંતરંગ નિષ્પ્રવૃત્તિ છે, એનું ગુણ ગાંભીર્ય છે, એની વચન ગંભીરતા છે, ઘણી વાતો લીધી છે. એ બધું જ્યારે મુમુક્ષુને સમજાય છે, એના ખ્યાલ ઉપર આવે છે, ત્યારે એનું એને ન સમાય એવો મહિમા આવે છે, એનો ન સમાય એવો મહિમા આવે. બીજાને એમ થાય પણ આટલું બધું ના, એટલું બધું નથી. સુગાનીજી લખ્યું, તીર્થંકર સે ભી અધિક યોગ પ્રાપ્ત હુઆ હૈ, ધન્ય હૈ વહાં કે મુમુક્ષુ જિનકો નિરંતર સત્પુરુષ કા યોગ હૈ. ઘણી વાત છે. એ તો બધા આ બધા તીવ્ર મુમુક્ષુતામાં નીકળેલા વચનો છે. સામાન્ય મુમુક્ષુતામાં નહોતા, મોક્ષ માર્ગ પ્રગટ્યો એટલે તીવ્ર મુમુક્ષુતા થઈ. કેવી તીવ્ર મુમુક્ષુતા? કે પ્રતિ ક્ષણ ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં એ આગળ વધી રહ્યા છે મોક્ષ પ્રત્યે, એવી દશામાં નીકળેલી વાત છે. એ જ્યારે ઓળખાય છે ત્યારે એનું અંતરંગ જ્ઞાન પણ ઓળખાય છે, ત્યારે એને બહારના પદાર્થોનો જાણપણાના જ્ઞાન, બહિર્જ્ઞાનનો, તે બહિર્જ્ઞાન જાણપણાને અનુસરતી ભાષા, છટા, વક્તૃત્વ કળા, એ બધાનો મહિમા કિંમત ચાલી જાય છે. પછી એને બહારના જગતમાં જેની મોટાઈ ગણાય છે, એની કિંમત ગણાય છે, એની કિંમત એ મુમુક્ષુને રહેતી નથી. પૈસા અને બીજી ત્રીજીનો તો કિંમત રહેતી નથી, પણ આ બહારની વિદવત્તાની કિંમત પણ ત્યાં ચાલી જાય. છે કે પરસત્તા અવલંબી જ્ઞાન પણ મોક્ષ માર્ગ નથી કે મોક્ષનું કારણ નથી. એક ન્યાય તે બંધનું કારણ છે. પરસત્તા અવલંબી જ્ઞાન બંધનું કારણ છે. શાસ્ત્ર જ્ઞાનથી બંધ થાય અને જ્ઞાન બંધનું કારણ હોય. શાસ્ત્રમાં તો એવી વાત આવે છે કે મિથ્યા દર્શન બંધનું કારણ થાય, રાગ બંધનું કારણ થાય. દર્શનજ્ઞાન ચારિત્ર ત્રણ ગુણ છે ને, એમાં વિપરીત શ્રદ્ધાનરૂપ મિથ્યા દર્શનથી મિથ્યાત્વનો બંધ થાય, રાગથી ચારિત્ર મોહની આદિ જ્ઞાનાવરણી આદિ બંધાય. પણ જ્ઞાનથી બંધ થાય એ વાત ક્યાં છે? શાસ્ત્રમાં તો જ્ઞાનથી બંધ ન થાય એ વાત છે કે એ તો જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે એ વાત બતાવી છે. અને બીજી એ વાત બતાવી છે કે જે જ્ઞાન સ્વસત્તા અવલંબીને ઉપજે છે તે અબંધ ભાવે છે, પર સત્તાને અવલંબીને ઉપજે છે એટલો બંધ છે. જ્ઞાનીને મોક્ષ માર્ગમાં પણ જ્ઞાનની બે ફાળ છે, એક ફાળ બંધનું કારણ ને એક મોક્ષનું કારણ. ચારિત્ર ગુણમાં પણ બે ફાળ છે, જેટલી વિતરાગતા એટલું મોક્ષનું કારણ ને જેટલો રાગ એટલું બંધનું કારણ. ભલે અલ્પ બંધ છે પણ છે તો ખરો ને. એક શ્રદ્ધાનમાં બે ભાગ નથી, શ્રદ્ધાન જેવું સિદ્ધ પરમાત્માને છે એવું તિર્યંચને છે ચોથા ગુણસ્થાને, એમાં કોઈ ફેર નથી. બાકી જ્ઞાનમાં ચારિત્રમાં પુરુષાર્થમાં આનંદમાં બધામાં બે વિભાગ થઈ ગયા છે. કેટલોક અંશ સ્વરૂપને સાથે અભેદ થઈને લપેટ થઈને પરિણમે છે, ને તે જ પર્યાયનો કેટલોક અંશ બહારમાં બીજા પદાર્થની સાથે નિમિત્ત નૈમિતિક ભાવે પરિણમે છે, અથવા બહિર્મુખ થઈને પરિણમે છે, ઉદય સાથે પરિણમે છે. ઉદયિક ભાવ જેને કહેવાય છે એ બંધનું કારણ છે. જ્ઞાનીને બંધનું કારણ છે તો વળી અજ્ઞાનીને મોક્ષનું કારણ ક્યાંથી આવ્યું? જ્ઞાન કે એ જ્ઞાન અજ્ઞાનીને તો મોક્ષનું કારણ વિચાર કરવાનો સવાલ રહેતો નથી. હું સ્પષ્ટ કરે છે કે પરસત્તા અવલંબી જ્ઞાન મોક્ષનું કારણ નથી, પરંતુ સ્વસત્તાને પકડવાની લાયકાત વાળું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. આટલી વાત ચોક્કસ છે. જે જ્ઞાન અંતરમાં વળે છે અને પોતાના સ્વભાવ સાથે જોડાઈને રહે છે, અવલંબીને રહે છે, એટલું જ મોક્ષનું કારણ છે. અને બંધ મોક્ષની પરિભાષા જ એ છે કે પરમાં રોકાવું એટલે પ્રતિબદ્ધતા પામવી, પ્રતિબદ્ધપણું પામવું, તે બંધ છે. અને પરમાં પ્રતિબદ્ધ ન થવું તેનું નામ મોક્ષ છે. આ તો ચોખ્ખી વ્યાખ્યા છે, આમાં કોઈ ખોદો કાઢી શકે એવું નથી, કોઈ તર્ક ને દલીલ ને અવકાશ નથી એવો એક પ્રકાર છે બંધ મોક્ષનો. એટલે કહ્યું કે સ્વસત્તાને પકડવાની લાયકાત વાળું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ એ જ મોક્ષનું કારણ છે. જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે, કેમ કે પોતે અનુભવ સ્વરૂપ છે. જ્ઞાન પોતે અનુભવ સ્વરૂપ છે. પોતે અનુભવ સ્વરૂપ હોવા છતાં પોતે પોતાને ચૂકીને પરનો મને ને રાગનો મને અનુભવ છે એવો મિથ્યા અધ્યાસ કરે છે, તે જ્ઞાન મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું. એ ખોટું છે, મિથ્યા જ્ઞાન રૂપ છે. આ વિષય ટોડરમુરજીની બનારસીદાસજીની જે પરમાર્થ વચનિકા છે એમાં પણ એ વાત. લીધી છે, પર સત્તાવલંબી જ્ઞાન, એને કોઈ જ્ઞાની મોક્ષ માર્ગ કહેતા નથી, એનો અર્થ કે માનતા પણ નથી, એ સ્પષ્ટ છે. અને જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે, એ સમયસારની 15મી ગાથાની આગળ પાછળનો એ વિષય છે. પહેલા કળશમાં, આગળના કળશોમાં પણ એ વાત લીધી છે, પછી પણ એ વાત લીધી છે કે જ્ઞાનની અનુભૂતિ છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવના આશ્રયે જે ઉત્પન્ન થાય છે, એવી જે જ્ઞાનને જ્ઞાનની અનુભૂતિ છે, તે જ આત્માની અનુભૂતિ છે. જ્ઞાનની અનુભૂતિ અને આત્માની અનુભૂતિ એ શબ્દો જુદા જુદા છે, બંનેમાં એક જ અનુભવની દશાનું વર્ણન કરવું છે અને એ જ મોક્ષનું કારણ છે. એવું જે જ્ઞાનાનુભવ કહો કે આત્માનુભવ કહો, એ એક જ મોક્ષનું કારણ છે. આમ આવે છે ને બનારસદાસમાં, અનુભવ રત્નચિંતામણી, અનુભવ મોક્ષ કરો, પેલું અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ, આંશિક મોક્ષ છે એટલે એને મોક્ષ સ્વરૂપ કહેવામાં આવે છે. એ મોક્ષ માર્ગ વિશેનું સ્પષ્ટીકરણ છે. શરીરની ક્રિયા તો મોક્ષનો માર્ગ નથી, ભલે શુભયોગની ગમે તે ક્રિયા હો, શુભોપયોગની ક્રિયા મોક્ષ માર્ગ નથી. વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામ તે મોક્ષ માર્ગ નથી ખરેખર, પણ પરસત્તાને અવલંબીને, શાસ્ત્રાદિને અવલંબીને, ભગવાન દેવ સાક્ષાત બિરાજમાન હોય, પ્રતિમા નહીં, સાક્ષાત પરમાત્મા અરિહંત બિરાજમાન હોય, જીવંત સ્વામી જેને કહેવાય છે, એ બિરાજમાન હોય ને એમના પ્રત્યે જ્ઞાનનો ઉપયોગ જાય તો એ મોક્ષનું કારણ નથી. આમ એટલી બધી ચોખવટ છે એ વિષયમાં. ભગવાનના દર્શન એને તમે બંધનું કારણ કહેશો, અન્ય મતમાં તો ભગવાનના સાક્ષાત દર્શન થાય તો ન્યાલ થઈ ગયો એ તો, એમ કે દાણીભાઈ અહીંયા તો કહે છે કે અનંત વાર તો સમુશરણમાં જી આવ્યો, સાક્ષાત પરમાત્માની તે પૂજા કરી, તેનેથી પૂજા કરી, કલ્પવૃક્ષના ફૂલથી પૂજા કરી, મણિરત્નના દીવાથી પૂજા કરી, એ તને મોક્ષનું કારણ થયું નથી એમ કહે છે. એ મોક્ષનું કારણ થયું નથી. અને સમોસરણમાં એ કરોડો જીવો આવે છે, એ કાંઈ બધા સમ્યક દ્રષ્ટિ થાય છે કે બધા મોક્ષને પામે છે એમ બંધવાનું નથી. યોગ્યતા અનુસાર સૌ પરિણમે છે. જે સૌળા પરિણમે છે એને ભગવાનનું નિમિત્ત છે એવો વ્યવહાર ઉચ્ચાર કરાય છે, અવળા પરિણમે છે એને ઉપચાર લાગુ પડતો નથી. એનો અર્થ કે ભગવાન તો પોતાના ધ્યાનમાં બિરાજમાન છે, શુક્લ ધ્યાનમાં સ્થિત છે, વાણી વાણીને કારણે નીકળે છે, હોઠ તાળવું કે કંઠ હલતા નથી, વાણી નીકળે ત્યારે સદમસ્તની જેમ હોઠ હલે, જીભ ચલે, તાળવું ચાલે, કંઠ ચાલે, એ કાંઈ બંધું નથી. એમને ઓમકાર નાદ ભગવાનના હૈયાતીના નિમિત્તે સર્વ પ્રદેશેથી વાણી છૂટે છે એમ કહેવાય છે. આપણે જેમ એમ કહેવાય છે ગળામાંથી છૂટે છે, પણ ત્યાં કાંઈ ખાણ નથી, એ નિમિત્ત છે, ગળું સ્વરપેટી છે એમ કહે છે. લાગતો હું કે અહીંયા સ્વરપેટી છે, એમાં ખામી થાય ત્યારે અવાજ બેસી જાય છે, ફલાણું છે, બધું કહેવાય છે, પણ ત્યાં કાંઈ નથી. એ તો વચન વર્ગણાના પરમાણુઓ છે, જીવનો ભાવ ને આ દેહ નિમિત્ત ને એ બધા અવયવના નિમિત્તે પ્રણમી જાય છે, હવામાં એ બધા પ્રણમી જાય છે, પરમાણુ વાતાવરણ ત્યાં પ્રણમી જાય છે. દરેક પોતાના ભાવમાં સમજી જાય છે, ભાષા તો ભાવનો ચીપ્યો છે, ભાવને કથન ચીપ પકડવાનો થોડું પકડે એટલી વાત છે. પોતાના જ્ઞાનમાં પોતાના ભાવમાં સૌ સમજે છે, પોતાની જેટલી યોગ્યતા છે એટલું. કોકને કથાનું યોગ ન ઉઠે, બધાને એનો ઉત્તર, મને એને એમ થાય કે મને આમ કહે છે, મારા પ્રશ્નની સામે આમ ઉત્તર આવે છે, ભગવાનની વાણીમાં આમ ઉત્તર આવે છે, ભગવાન આમ કહે છે, મારા સવાલની સામે ભગવાન આમ કહે છે, એમ એને સમાધાન થાય. બધાને તો હજાર જાતના હજાર પ્રશ્ન થાય, ક્રમથી કહે તો કેટલો ટાઈમ લાગે, કાંઈ નહીં. એવું જ કોઈ અતિશય છે, એક સાથે બધાને સમાધાન થાય છે. સમાધાન એના પ્રશ્નનું સમાધાન થાય છે, આમ સમાધાન નહીં, સમાધિ સમાધાન નહીં, પણ એને જે પ્રશ્ન ઉઠે તો એની યોગ્યતા અનુસાર ઉઠે ને. સામાન્ય રીતે એવી સૂચના છે જ્ઞાનીઓની, એવી શિખામણ છે કે તને જ્ઞાની મળે ને તો તું તારા પ્રયોજન વિશે પૂછજે. પ્રયોજનભૂત તત્વની ચર્ચા કરવી, અધ્યાત્મ તત્વની ચર્ચા કરવી, અપ્રયોજનભૂત પ્રશ્નો ન પૂછવા. કેમ કે એ સમય બગાડવો, તારા પ્રયોજનથી એમાં સમય બગાડવાનું કારણ નથી. છતાં કોઈને તર્ક આવે છે કે નહીં, ગમે એ પ્રશ્ન ગમે ત્યારે ફડાક દેખાડો પૂછે, એ શું બતાવે છે કે એની તે પ્રશ્ન પૂછવાની લાયકાત છે, યોગ્યતા છે. એમ દરેકને પોતાની લાયકાત પ્રમાણે પ્રશ્ન ઉઠે. દિવ્ય ધનીમાં એને એમ લાગે કે મને ભગવાન આમ જવાબ દીધે, એમ સમાધાન થાય, એના પ્રશ્નનો ઉત્તર મળે એનું સમાધાન થાય. એમ અહીંયા કોઈ પૂછે, જ્ઞાનીને પૂછે, પંડિતને પૂછે, કોઈ એમ કે જો તમારા પ્રશ્નનો આ ઉત્તર છે, તો સાંભળનારને એમ લાગે કે નહીં, વાત તો મેં પૂછ્યો એનો જવાબ તો બરાબર લાગે છે, બસ એનું નામ સમાધાન. આમ આત્માની સમાધિ ને એ મિથ્યાત મટીને સમાધિ દશા સમાધાન પ્રગટે છે, એ વાત બધાને હોતી નથી. ત્રણસો અઠ્યાવીસ પર્યાયમાં સકાળે જ મોક્ષ થાય છે, વહેલો કે મોડો થઈ શકે નહીં, એમ નક્કી કરવા જાય ત્યાં એની દ્રષ્ટિ ધ્રુવ ઉપર જ જાય છે, અને એમાં સ્વભાવ સન્મુખતાનો અનંત પુરુષાર્થ આવે છે, અને ત્યારે જ પર્યાયના સ્વકાળનું સાચું જ્ઞાન થાય છે. શું કહે છે? પર્યાયનો નિશ્ચિત કાળ સ્વકાળ એ વિષય ઉપર કોઈને એવું લાગે છે કે આમાં પુરુષાર્થ નહીં રહે, એનો આ ખુલાસો છે. જે સ્વકાળનો વિષય છે એ અવલંબન એટલે આધાર લેવાનો વિષય નથી. એક કાય થાય એને પાંચ સમવાય છે એમ કહેવાય છે શાસ્ત્રની આ પદ્ધતિ. એક કાર્યમાં પાંચ કારણરૂપ પાંચ સમવાય લેવામાં આવ્યા છે, એમાં સ્વકાળ, પુરુષાર્થ, નિમિત્તનો સદભાવ કે અભાવ, પ્રતિકૂળ નિમિત્તનો અભાવ, અનુકૂળ નિમિત્તનો સદભાવ, કોઈ વાર કાંઈ કોઈ વાર કાંઈ, એવા પાંચ જે કારણ લેવામાં આવ્યા છે એમાં કાળ છે અને સ્વકાળ છે અનાદિથી સ્થાપિત વાત છે શાસ્ત્રની. પણ એ વિષય આવતા કોઈને એવું લાગે છે કે જો સ્વકાળે જ મોક્ષ થતો હોય અને કોઈને એક સમય પણ વહેલો ન થતો હોય અને એક સમય પણ મોડો ન થતો હોય તો પછી મોક્ષ માટેનો કોઈ પ્રયત્ન ન કરવો કરવાનો શું કારણ રહે છે? કેમ કે એમાંથી એ પ્રયત્ન કરવાથી તો કોઈ ફેર પડતો નથી. આમ જો કોઈને લક્ષ્ય જાય તો એને સ્વકાળ સંબંધીનું જ્ઞાન સાચું યથાર્થ નથી એમ કહેવું છે. જેને એમ નક્કી થાય કે જો સ્વકાળે મોક્ષ થવાનો છે એટલે મોક્ષ ક્યારે થશે એની ચિંતા, પર્યાયની દુશ્ચિંતા છે એ ચિંતા કરવાની પણ જરૂર નથી, તો પછી મારે તો મારા ધ્રુવ સ્વભાવ સામે જોવાનું રહ્યું. આમ આપણું જોઈએ પર્યાયની ઉપેક્ષામાં દ્રવ્યની અપેક્ષા સહિતની એ ઉપેક્ષા હોવી ઘટે છે. કેમ કે એથી ઉપેક્ષિત થવાશે ને, પુરુષાર્થ નથી કરવો. મોક્ષ જ્યારે થવાનો હશે તે થશે એ શું કરે છે? પર્યાયની ઉપેક્ષા કરાવે છે. તો પર્યાયની ઉપેક્ષા થઈ તો તારું લક્ષ્ય ક્યાં છે? કયા તત્વની અપેક્ષામાં ગયું? જો ધ્રુવ પર અપેક્ષિત જે લક્ષ્ય છે એને જાય તો તારું લક્ષ્ય બીજું કાંઈ કરવામાં જવાનું. તો બીજું જે કાંઈ કરવું છે એનો સ્વકાળ નથી. જો તારી મોક્ષની પર્યાયનો સ્વકાળ છે તો એ સમજાવવાની જરૂર નથી કે સર્વ કાર્યોનો સ્વકાળ છે. સ્વ અને પર પદાર્થના તમામ પરિણામ છે એ બધા જ કાર્યોનો સ્વકાળ છે. પર પદાર્થોના કાર્યો ઉપરની તો ઉપેક્ષા સહજ માત્રમાં છે, પણ તારી પર્યાયના કાર્યની પણ ચિંતા તને છોડાવીને ધ્રુવ દ્રવ પર દ્રષ્ટિ જાય એવો એમાં ન્યાય રહ્યો છે. અને એવું થાય છે ત્યારે એની અંદર અનંત પુરુષાર્થ સામેલ હોય છે એ વાતને સમજાવવા માગે ત્યારે કોઈ એમ કહે કે આમાં પુરુષાર્થ નહીં રહે, તો એ કહેનારના આશયને પકડતા નથી એમ છે. બહુ ચોખ્ખી વાત લીધી છે કે પર્યાયમાં સ્વકાળે જ મોક્ષ થાય છે, વહેલો કે મોડો થઈ શકે નહીં એમ નક્કી કરવા જાય. અહીંયા પૂરું નથી કર્યું, આ જે લીંટો માર્યો છે એનો અર્થ કે હવે કેવું છે, આ વાક્ય મુખ્ય વાત આ છે કે એમ નક્કી કરવા જાય ત્યાં એની દૃષ્ટિ ધ્રુવ ઉપર જાય છે. એમ નક્કી કરનારની દૃષ્ટિ પોતાની પર્યાય ઉપર નથી રહેતી તો પરની પર્યાયનો તો સવાલ નથી. આમાં શું છે કે પર્યાય છે એ બહિર્તત્વ છે અને ત્રિકાળી શુદ્ધ આત્મા ધ્રુવ આત્મા તે અંતરતત્વ છે. અંતરદૃષ્ટિ કરાવી છે અને બહિર્દૃષ્ટિ ઉડાવી છે. તો બાહ્યતત્વ ઉપરની દ્રષ્ટિ છોડાવવા માટે આ એક વસ્તુ સ્થિતિ છે એનું જ્ઞાન કરાયું છે. યુક્તિ નથી કરી, કોઈ ટ્રીક નથી કરી કે આવી ટ્રીકથી તારું ધ્યાન ફેરવી નાખે. મિત્ર સંપ્રદાયોમાં એ બધી ટ્રીક ઘણી છે. બી શું કહેવું, અભિમાન મટાડવું હોય ત્યારે એમ કહેવું કે ભગવાનને અર્પણ કરી દેવું, આપણે શ્રીકૃષ્ણ અર્પણ કરે છે એમને અર્પણ કરીને આપણને કાંઈ અભિમાન ન થાય. પણ મેં અર્પણ કર્યું એનું થશે તો એનો કોઈ પછી જવાબ મળવો મુશ્કેલ છે. એ તો એક વિષય જ એવો છે કે પર ઉપરનું અહમપણું તે અભિમાન છે અને સ્વપણ ઉપરનું અહમપણું તે યથાર્થ છે. એમ સ્વમાં ત્રિકાળી સત્તામાં જ્યાં અસ્તિત્વ છે, ત્રિકાળી અસ્તિત્વ છે ત્યાં અહમપણું થાય ત્યારે એને ક્યાંય પણ દોષનું કારણ, અભિમાનનું કારણ, અહંકારનું કારણ કોઈ ઉપજતું નથી. એ યુક્તિ નથી આ કે આ રીતે પર્યાય ઉપરની દ્રષ્ટિ ઉડાવી. પદાર્થનું એ વસ્તુ સ્વરૂપ છે ને વસ્તુના સ્વરૂપ અનુસારી જ્ઞાન વિતરાગતાનું કારણ આ રીતે થાય છે, બસ એમ વાત છે ન્યાયમાં. તો કહે છે કે પર્યાયમાં સ્વકાળે મોક્ષ થાય, વહેલો મોડો ન થાય એમ નક્કી કરનારને નક્કી કરવાના કાળે કાંઈ પુરુષાર્થ છે કે નહીં? કાંઈ ન કરવું, ક્યાંય કરવા સંબંધીનો કર્તૃત્વનો પુરુષાર્થ ન જાય, એવો પુરુષાર્થ થાય કે ન થાય એની અંદર, અને કોને દ્રષ્ટિમાં રાખીને, કોને લક્ષ્યમાં રાખીને, કોને ધ્યેયમાં રાખીને આ વાત તે કરી, એ પણ આની અંદર સવાલ છે. કે હું ત્રિકાળ ધ્રુવ છું ને એક સમયના પરિણામનું પણ મારામાં કર્તૃત્વ નથી, એમ પોતાના અકર્તા સ્વભાવને લક્ષમાં લઈને પર્યાયના કર્તૃત્વથી વિરામ પામે છે અભિપ્રાય, ત્યારે એને ધ્રુવ પરની દ્રષ્ટિ જાય છે અને પર્યાયને કરવાનો રાગ છે એ ઉપશમે છે. પર્યાયને કરવાના અભિપ્રાયમાં ટેપ સંબંધીનો રાગ નહીં મટે, પર્યાયના લક્ષ્ય રાગ થશે. એક નિમિત્તના લક્ષ્ય રાગ થશે અને એક પર્યાયના લક્ષ્ય રાગ થશે. રાગની ઉત્પત્તિના બે કારણ આત્માના વિજ્ઞાનમાં રહેલા છે. આત્માને રાગ ક્યારે થાય એનું વિજ્ઞાન તપાસવામાં આવે તો એક પર પદાર્થને લક્ષ્ય રાગ થાય, ચાહે સામે ભગવાન હોય, એમાં કાંઈ બાંધછોડ છે નહીં, અને એક જીવને પર્યાયને લક્ષ્ય રાગ થાય. પછી એ પર્યાય રાગની હોય તો એને લક્ષ્ય રાગ થાય, અને એ પર્યાય મોક્ષની હોય તો પણ એને લક્ષ્ય રાગ થાય, અને એ પર્યાય મોક્ષ માર્ગની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની હોય તો એના ઉપર લક્ષ્ય જાય એટલે રાગ થયા વિના રહે નહીં. આવી ચીજ છે. એટલે સર્વત્ર પર્યાય ઉપરના લક્ષ્યને હટાવીને ત્રિકાળી સ્વરૂપનું લક્ષ્ય કરાવવાનો હેતુ રહેલો છે, જે વિતરાગતાનો ઉત્પાદક છે. એમ નક્કી કરવા જાય ત્યાં એની દ્રષ્ટિ ધ્રુવ ઉપર જ જાય છે, તો પોતે એ સ્પષ્ટ કરે છે કે આમ નક્કી કરતા તો દ્રષ્ટિ ધ્રુવ ઉપર જાય છે, આમ નક્કી કરતા દ્રષ્ટિ ધ્રુવ ઉપર ન જાય એને સમજવું કે તારું નક્કી કરેલું યથાર્થ નથી, તારું નક્કી કરેલું બરાબર નથી, યોગ્ય નથી, સમ્યક નથી, એની અંદર વિપર્યાસ છે, એમ નક્કી થાય છે. એની દ્રષ્ટિ ધ્રુવ ઉપર જાય છે અને એ ધ્રુવ ઉપર દ્રષ્ટિ જતા સ્વભાવ સન્મુક્તાનો અનંત પુરુષાર્થ આવે છે. અનંત પરનિમિત્તો અને અનંત રાગ અને રાગના કારણો અને અનંતી પર્યાયો ઉપરનો પુરુષાર્થનું જોર પલટો મારીને, આખો પરિણામ પુરુષાર્થનો પલટો મારીને, અનંત જગ્યાએથી પલટો મારીને ધ્રુવ ઉપર આવે છે, મૂળ સ્વરૂપ ઉપર આવે છે, ત્યારે એ પુરુષાર્થ અનંતો પુરુષાર્થ પુરુષાર્થ થયો એમ કહેવામાં આવે છે. એમાં સ્વભાવ સન્મુખનો અનંત પુરુષાર્થ આવે છે અને એવા પુરુષાર્થના પરિણમન સહિત ધ્રુવ પર દ્રષ્ટિ જાય છે. ધ્રુવ પર દ્રષ્ટિ જતા મોક્ષ પર્યાયની પણ ઉપેક્ષા થાય છે, ત્યારે એને એ મોક્ષ પર્યાયના સ્વકાળનું સાચું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે, નહીંતર મોક્ષનું સાચું જ્ઞાન થતું નથી. ત્રણેય કાળના સમસ્ત સાધકોને પોતાની સાધક શુદ્ધ અલ્પશુદ્ધ પર્યાય ઉપરનું લક્ષ્ય નથી અને એને ભવિષ્યની મોક્ષ પર્યાય ઉપર પણ લક્ષ્ય એનું નથી. એનું લક્ષ્ય આત્મામાં બંધાઈ ગયું છે, ત્યાંથી ફરતો નથી. પછી ભલે અપૂર્વ અવસર ગાય, મુનિદશાની ભાવના ભાવે, અવિરત સમ્યક દ્રષ્ટિ હોય ગ્રસ્ત મુનિદશાની ભાવના ભાવે, અને એ કાવ્યમાં તો મોક્ષની ભાવના પણ ભાવી છે, એટલી મુનિપણાની ભાવના નથી ભાવી, પણ એ ભાવનાથી આગળ વધીને મોક્ષની ભાવના પણ ભાવી છે. છેલ્લું પદ છે ને, તે પરમ પદ પ્રાપ્તિનું ધરું ધ્યાન મેં, ગજા વગેરેને હાલ મનોરથ રૂપ, જો આપણે પૂજામાં છેલ્લો પદ બોલીએ છીએ, અત્યારે મારી સ્થિતિ જોતા એ પૂર્ણ પદનું ગજું અત્યારે નથી, આ શક્તિ અત્યારે કામ કરતી નથી, પણ મારો મનોરથ ને મારું ધ્યેય તો એ જ છે અને જરૂર થાશું એની અમને ખાતરી છે, એ વાત પણ સાથે સાથે અમને લીધી. પણ એવી ભાવનાના કાળમાં તે પર્યાયો પર લક્ષ જતા, એ લક્ષ એટલે ઓલું લક્ષ ફરીને નહીં, ધ્રુવનું લક્ષ ફરીને નહીં, ઉપર ઉપરનું પણ લક્ષ જાય, ત્યારે એટલો રાગ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એ પોતાને પોતાની મુક્તિનો રાગ છે અને પોતાની મુક્તિનો રાગ છે એ રાગનો પણ સાધકને નિષેધ છે. આ તો કાવ્ય ગાયું ભાવનામાં, નિષેધ ક્યાં આવ્યો આમાં? કે ન કે તમે આ નિષેધ ક્યાંથી કાઢ્યો વળી? આવું સરસ ભાવનાથી આવું કાવ્ય ગાયું છે, ઓ અમને ક્યારે આવો અપૂર્વ આવશે ને એનો નિષેધ છે, એ વાત ક્યાંથી આવી? કે એ એમાં છે, ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ, આ વાત રાખીને છે. પર્યાયમાં ભવ અને મોક્ષ એના પ્રત્યે પણ સમદર્શિતા પ્રગટે છે અમારી. જેમ જીવન મરણમાં સંભાવ છે, શત્રુ મિત્રમાં સંભાવ છે, લોઢું સ્વામીમાં સંભાવ છે, એમ ભવ મોક્ષમાં પણ અમને સંભાવ છે, એ વાત રાખી છે. આવી છે કે નથી આવી? આ તો કહી દીધી છે, ન કહી હોય તો પણ એ વાત સાધકની સ્થિતિમાં છે, છે ને છે. કેમ કે જેને વિતરાગતા, માત્ર વિતરાગતા જેને જોઈએ છીએ, એને રાગનો એક કણ પણ જોઈતો નથી, અને જેને થોડોક પણ રાગ જોઈએ છીએ એને આખું જગત જોઈએ છીએ, રાગનો વિષય એને આખું જોઈએ, એ કાંઈ બાકી રાખતો નથી. પણ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે દેહને, આવે છે કે નહીં સમીચારમાં? પણ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે દેહને, સદભાવ એટલે એના અભિપ્રાયમાં ભલે હોય, આટલો તો ભલે હોય, આટલો નો વાંધો નહીં, થોડોક તો ભલે હોય, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. આગમનો ધરનારો હોય તો પણ એ વિતરાગ સ્વરૂપ, રાગના અભાવ સ્વરૂપ છે એવા આત્માને એને જાણ્યો નથી, એમ આચાર ત્યાં કહેવા માગે છે. એને જાણ્યો જ નથી ને આત્માને, પછી ક્યાં વાત રહી? એને અનાદિનો રાગને જાણ્યો છે ને હજી એ રાગને જાણે છે, આત્માને જાણતો નહીં. એ છે કે એમાં પુરુષાર્થના પરિણમન સહિત અથવા વીર્યગુણના સમ્યક અંતર્મુખી પરિણામ સાથે પર્યાયના સ્વકાળનું જ્ઞાન તે સાચું જ્ઞાન છે. ત્યાં સુધીનું એ સિવાયનું પર્યાયના સ્વકાળનું જ્ઞાન ભલે ન્યાયથી સમજાણું હોય તો પણ એ જ્ઞાન સાચું નથી. આ જ્ઞાન તો પુરુષાર્થનું ઉત્પાદક છે, જ્ઞાન જ પુરુષાર્થનું ઉત્પાદક છે. સર્વત્ર સ્વરૂપ જ્ઞાન પણ પુરુષાર્થનું ઉત્પાદક છે અને સ્વરૂપને દેખાડનારા જે સર્વ ન્યાયો છે, નયો છે ને ન્યાયો છે, નય જેને કહેવામાં આવે છે, આત્મામાં દૂરી જાય છે નય, અને એ ન્યાય એ બધા પુરુષાર્થના ઉત્પાદક છે અને કોઈ પુરુષાર્થને તોડનારા છે જ નહીં. આ સીધી વાત છે. પુરુષાર્થ એટલે શું? કે સહજ વીર્યગુણનો આત્મા ઉપર ઉછાળો આવવો એને પુરુષાર્થ કહેવામાં આવે છે. ઉછળીને પર્યાય જાય એ બાજુ એને પુરુષાર્થ કહેવામાં આવે છે. એમાં છે ઉછળીને પર્યાય જાય, શૈલી જેવી આવે છે ગુરુદેવની. અહો અમૃત ચંદ્રાચાર્ય દેવે ટીકામાં અદભુત અમૃત રેડ્યા છે, 92મું પાનું છે, બીજા ભાગનું, કહે છે કે સર્વ પ્રકારે પ્રસન્ન થા, એ મૂળ શાસ્ત્રમાં એ વાત આવે છે. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા, અને સ્વદ્રવને જ આ મારું છે એમ અનુભવ. આમ શબ્દો પડ્યા છે. તું સર્વ પ્રકારે પ્રસન્ન ચિત્ત થઈને, ઉજ્જવળ ચિત્ત વાળો થઈને, સ્વદ્રવને જ મારું છે એમ અનુભવ કર, અને પરદ્રવ્યને રાગ હું પણ હું પોતા રૂપે છે એવા અનુભવને સર્વથા તું છોડ, એ એમાં અર્પિત છે. એ વાતનું ઉપર પ્રવચન ચાલે છે, એટલા શબ્દો ઉપર આ પ્રવચન ચાલે છે. કે હો અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકામાં અદભુત અમૃત રેડ્યા છે, આવી જે શૈલી આવી છે એના ઉપર પ્રમોદ આવે છે. જુઓ તો ખરા, પ્રસન્ન ચિત્તથી ઉજ્જવળ ચિત્તથી આમ કરતો એમ કહે છે. બહુ કષ્ટ પડશે ને અનંતો પુરુષાર્થ, એટલે બહુ કષ્ટ ને આ બધું, દીકરા ઉપરનું મમત્વ છોડવું પડે ને મૂડી ઉપરનું મમત્વ છોડવું પડે ને મકાન ઉપરનું છોડવું પડે ને શરીર ઉપરનું છોડવું પડે ને પૈસા ઉપરનું, આ તો બહુ આકરું 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 નહીં એમ રવા દે. પ્રસન્ન ચિત્ત થઈને તું તને તારો અનુભવ કરશો આમ લીધું છે. એના ઉપર એક બહુ સરસ વચન ગુરુદેવની શૈલીનું નીકળ્યું છે, આપણે કહેલું છે. કહે છે કે સર્વ પ્રકારે પ્રસન્ન થા, એનો અર્થ એ છે કે એમ કહેવા માંગે છે, હવે પોતે ખુલે છે એ ભાવના, કે વીર્યને ઉછાળીને એવી ને એવી જે જ્ઞાનાનંદ સ્વરૂપ ચીજ પડી છે એની અંદર જા, આમ કહેવું છે. કેવી શૈલી આવે છે, એમ પુરુષાર્થ તારો ઉછળીને જવું જોઈએ, પરિણામ અંદર રોકો રોકાય નહીં, એવી અંદર એવી ને એવી જ્ઞાનાનંદ સ્વરૂપ ચીજ પડી છે એમ જ્યાં તને ધ્રુવ ચીજ દેખાય, ઉછળીને પરિણામ એમાં જવું જોઈએ, એને પ્રસન્ન ચિત્ત એને ઉજ્જવળ ચિત્ત કહેવામાં આવે છે. એવી શૈલી લીધી છે. પુરુષાર્થ ને અરૂપી પરિણામને દેખાડવો એ તો આ મહાત્માઓનું સામર્થ્ય છે, નહીતર એ અરૂપી પર્યાયને દેખાડવો કેવી રીતે, પુરુષાર્થ આત્માનો શું છે ને કેમ છે કેમ દેખાડવો, આ તો ફેરવી ફેરવીને કાઢે છે અંદરથી, એવી શૈલી કરે છે કે જેથી કાંઈક ઝાંખી થાય કે શું ચીજ છે આ, શું કહેવા માંગે છે. તેની અંદર જાત અને આનંદ અમૃતનો સ્વાદ આવશે, કરવાનું તો આ છે ભાઈ, આવી શૈલી છે. આ કર્યું નહીં તો કાંઈ કર્યું નહીં, અને આ કર્યું એને સઘળું કર્યું એમ કીધું. બીજો વાત હતી 22, 23, 24, 23, 24, 25 ગાથા એક સાથે એના ઉપર નાખવાનું છે. શું કહે છે કે એમાં સ્વભાવ સન્મુખનો અનંતો પુરુષાર્થ આવે છે. આત્માના શ્રદ્ધા જ્ઞાન સમ્યક થયા એને કાર્ય થઈ જ રહ્યું છે, પછી વહેલા મોડાનો પ્રશ્ન જ ક્યાં છે. તમે યુનિફોર્મ સ્પીડથી તમારા વાહનને જે જગ્યાએ જે ડેસ્ટિનેશન ઉપર જવું છે નિર્ધારિત સ્થળે પહોંચવા માટે ચલાવો છો, એવા નોર્મલ સ્પીડમાં જાવ છો કે એમાં મોડું પહોંચવાનો સવાલ નથી, ને ઉતાવળે એક્સિડન્ટ થવાનો પણ સવાલ નથી. બહુ તેજ ચલાવે ને, ટેન્શન રહે માણસને, બહુ સ્પીડમાં ચલાવતા એને તો ખ્યાલ હોય છે, બહુ સ્પીડમાં ચલાવે ત્યારે એને ટેન્શન રહે, કેમ કે એમાં કાંઈક પણ થાય ત્યારે સમય સૂચકતાનો સમય ઓછો રહે છે, સાવધાની કરવાનો બચવાનો વિચારવાનો સમય જ ઓછો રહે છે, એટલી ઝડપથી એ કાર્ય થાય છે. અને જો કંટ્રોલમાં હોય સ્પીડ તો મગજ ફ્રી એરિયા છે, તમે હજાર વાતો કરો, હજાર વિચાર કરો, કાંઈ વાંધો નહીં. એમ એને વહેલા મોડાનો પ્રશ્ન નથી. જ્યારે એ બરાબર પોતાના યોગ્ય પ્રકારે આગળ ચાલે છે ત્યારે એમાં એને મોડું થયું વહેલું થયું એ પ્રશ્ન જ નથી. એમ જેને આત્માનું સમ્યક શ્રદ્ધાન થયું એટલે પૂરો આત્મા, પૂરો અનંત ગુણનું નિધાન જેના કબજામાં આવ્યું અને પરિણતિ એની સાથે હવે આગળ વધી જ રહી છે, પ્રતિ સમય વધી રહી છે, એને વહેલા મોડાનો શું પ્રશ્ન છે? એને કોઈ વહેલા મોડાનો પ્રશ્ન છે નહીં. કોઈ એમ કે છે કે ભાઈ તમે લાખ કરોડ કમાઈ ગયા, કેમ જલ્દી બધા વાપરતા નથી? તમે તમને આટલા બધા પૈસા મળ્યા, તમારે એને વાપરવા જોઈએ ને. એને પૈસા તો વાપરા તો કામ ના છે ને, પીડ્યા રે શું કામ ના, કાલ વારે આંખ નીચે જાય. એટલે બધા વાપરી નાખવા જોઈએ તો એનો કમાણાનો ઉપભોગ થયો ગણાય. કોઈ એવું નથી વિચારતો, આવ્યા એટલે બસ એમ છે, બાકી જોયું તું વાપરશું. શું કે આવ્યા છે ને છે એટલે બસ જોતું, એ જોતું જોઈ જેમ જોશે એમ વાપરશું. એમાં પૂરું કેમ ન વાપરું એ પ્રશ્ન જ અસ્થાને છે. અહીંયા તો પૂરો ઉપભોગ થવાનો છે અને પૂરો ઉપભોગ થવામાં પ્રતિ સમયે એ બાજુની પરિણામની ગતિ છે, યોગ્ય ગતિ છે. જે અસંખ્ય સમયમાં સર્વ સાધકો પૂર્ણ દશાને પામે છે તે બધાની ગતિ યોગ્ય ગણવામાં આવે છે. પછી કોઈ જલ્દી મોક્ષે ગયા ને કોઈ મોડા ગયા તો અપેક્ષિત આપસ આપસની વાત છે, બાકી એમાં પુરુષાર્થની અયોગ્યતા ક્યાંય સિદ્ધ થતી નથી. યોગ્ય જ પુરુષાર્થ છે, બધા જ સાધકોનો યોગ્ય પુરુષાર્થ છે. પછી તીવ્ર પુરુષાર્થ વાળાની એની જ્ઞાન કરાવવાનો વાત છે, મનતાનો પણ જ્ઞાન કરાવવાનો વિષય છે, એમાં યોગ્યતા અયોગ્યતાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એમાં વહેલા મોડાનો પ્રશ્ન છે એ અસ્થાને છે, છે જ ક્યાં એટલે એ અસ્થાને છે. વહેલામાં કોઈ વહેલો જાય છે અને કોઈ મોડો જાય છે, ઘણો પુરુષાર્થ કરે ને ઉગ્ર પુરુષાર્થ કરે તે વહેલો જાય એમ કહેવાય શાસ્ત્રમાં, એવી વાતો આવે ચરણ કથાનું યુગમાં. મંદ પુરુષાર્થ કરે તે મોડો જાય, કોઈ એક ભાવમાં જાય ને કોઈ બે પાંચ ભાવ કાઢે, એક ભાવમાં જાય તે વહેલો ગયો, પાંચ ભાવમાં ગયો તે મોડો ગયો, કે એ બધું કહેવાની સમજાવવાની અપેક્ષિત મર્યાદિત વાતો છે. એને કોઈ વહેલા મોડાનો પ્રશ્ન, કોઈ સાધકને પોતાના માટે વહેલા મોડાનો કે બીજાના માટે વહેલા મોડાનો પ્રશ્ન હતો નથી.
જીવાત જે જગમંડળ ભગવાનનો